તારીખ 19/4/1991 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 677 અને 678 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 303.
આત્માને વાસ્તવિકપણે ઉપકારભૂતિઓ ઉપદેશ કરવામાં નાની પુરુષો સંક્ષેપતાથી વર્તે નહીં એમ ઘણું કરીને બનવાયું છે. બહુ ભાગે તો મુમુક્ષુ જીવને ઉપકારભૂત થાય એવા પ્રકારનો ઉપદેશ જ્ઞાની કરે તો એમાં સંકોચ ન કરે, સંક્ષેપ ન કરે, અથવા મોકળા મનથી પ્રમોદ ભાવથી સ્વપરોપકારક એવી જ્ઞાની પુરુષની વાણી ઘણું કરીને તો સંક્ષેપતાથી વર્તે નહીં. આ બહુ ભાગ તો આ પરિસ્થિતિ છે. કેમ કે જ્ઞાની પુરુષની પરમ કારુણ્ય વૃત્તિ બીજા જીવો જગતના જીવો દુઃખથી મુક્ત થાય એવી પરમ કારુણ્ય વૃત્તિ હંમેશા વર્તે છે. તેમ છતાં કેટલાક કારણવશાત આવા પ્રસંગમાં પણ જ્ઞાની સંક્ષિપ્તતાથી વર્તે છે એ વાત સ્પષ્ટ કરવી છે. અહીંયા બહુ ભાગ તો એમ કરતા નથી, એમ થતું નથી, છતાં પણ ક્યારેક એવું થાય છે તો ક્યારે થાય છે એ સ્પષ્ટ કરે છે. એના ઉપરથી એમ સમજવા યોગ્ય છે કે એવી સ્થિતિમાં જ્ઞાની પુરુષના સમાગમમાં મુમુક્ષુએ ન રહેવું જોઈએ કે જેથી જ્ઞાની પુરુષને પોતાના હિતની વાત કરવામાં સંક્ષેપ થઈ જાય. પહેલું કારણ ફરીથી આપણે પહેલું લેવાઈ ગયું તે ઉપદેશ જિજ્ઞાસુ જીવને વિશે પરિણામી થાય એવા સંયોગોને વિશે તે જિજ્ઞાસુ જીવ વર્તતો ન હોય, અથવા તે ઉપદેશ વિસ્તારથી કરે પણ ગ્રહણ કરવાનો તેને વિશે તથારૂપ યોગ્ય પણ ન હોય, તો જ્ઞાની પુરુષ તે જીવોને ઉપદેશ કરવામાં સંક્ષેપણે પણ વર્તે છે. બે પ્રકાર લીધા. એકના પેટા ભેગમાં બે વાત છે કે એક તો એ જીવ એવા સંયોગોને વિશે વર્તતો હોય કે જે સંયોગોને વિશે એને ઉપદેશ પરિણામી થાય એવા સંયોગો એ ન હોય. જેમ કે ઘણી ઉપાધિમાં ઘેરાયેલો હોય, ઉપાધિ સંયોગની કોઈ પ્રતિકૂળતાઓ અથવા ઘણા સંયોગની અનુકૂળતાઓના કાર્યમાં બહુ વ્યસ્ત હોય, એટલે ટૂંકમાં સંયોગ આશ્રિત એવા તીવ્ર આકુલતાવાળા પરિણામની અંદર મુમુક્ષુ જીવ વર્તતો હોય ત્યારે તેને તે ઉપદેશ પરિણામી થાય એવી પરિસ્થિતિ ત્યાં વર્તતી નથી. તો એવી વખતે જ્ઞાનીને એમ થાય કે અત્યારે આને કાંઈ કહેવાનો અર્થ નથી, અત્યારે તો એ એટલો દોડાદોડમાં છે, શું ભાગા ભાગમાં છે કે એને કંઈ કહેવાથી અથવા એટલો અત્યારે એને પ્રસંગો ઊભા થયા છે. ઘરે કોઈ વાર એવા પ્રસંગો આવે, લગ્નના પ્રસંગો આવે છે, બીજા પ્રસંગો, ઘણા મહેમાનો હોય, બીજું હોય, ઘણી ઘણા કામ હોય, ઘણું બાકી હોય અને ટેન્શનમાં માણસ હોય, એવા અનેક પ્રકારના સંયોગોમાં જ્યારે જિજ્ઞાસુ વર્તતો હોય ત્યારે જ્ઞાનીનો ઉપદેશમાં સંક્ષેપ થાય છે કે અત્યારે આને કાંઈ કહેવાનો કોઈ અર્થ રહેતો નથી, અથવા એ જીવની યોગ્યતા ન હોય એમ લાગે કે આ વાત કરીએ પણ આને ગ્રહણ કરી શકે કે અત્યારે એને કોઈ આ વાત સમજાય, બીજી ઘણી વાતો સમજવાની એને બાકી હોય અને એને જિજ્ઞાસા થઈ હોય તો મને આ વાત સમજાવો, યોગ્યતા દેખાતી નથી, એ જાતની પાત્રતા દેખાતી નથી, તો પણ એ ઉપદેશ દેવામાં સંક્ષેપમાં વર્તે છે, સંક્ષેપપણે વર્તે છે. એક તો એ જિજ્ઞાસુ સંબંધીનું કારણ લીધું બે પ્રકારનું, હવે પોતાની સાઈડની વાત કરે છે અથવા પોતાને. હા બરાબર જોઈએ કે અત્યારે આને કઈ કહેવાનો અર્થ નથી, તો સહેજે એમની વાણી છે એ સંક્ષેપપણે વર્તે છે, એમનો ભાવ પણ એમાં સંક્ષેપપણે વર્તે છે, ખ્યાલ આવી જાય છે, એટલે વિશેષપણે કહેતા નથી. અથવા પોતાને બાહ્ય વ્યવહાર એવા ઉદય રૂપે હોય, પોતાને જ્ઞાનીને પોતાને બહારનો વ્યવહાર એવા ઉદય રૂપે હોય કે તે ઉપદેશ જિજ્ઞાસુ જીવને પરિણમતા પ્રતિબંધ રૂપ થાય, પોતાનો ઉદય કે એને આપણે કોઈ ઉપદેશરૂપ વાત કરશું એને ઉલટું પડશે, તમે જરાક નિવૃત્ત થાવ, આરંભ પરિગ્રહ ઓછો કરો, કઈ નિવૃત્તિ આત્મા માટે લ્યો, ને પોતે પાછા દુકાને જઈને બેસે, પોતે એવા વ્યવહારમાં વર્તતા હોય તો એને એમ થાય કે અત્યારે આ વાત કરવી તો મને ઠીક લાગતી નથી. એટલે પોતે બાહ્ય વ્યવહારમાં એવા ઉદય રૂપે હોય કે તે ઉપદેશ જિજ્ઞાસુ જીવને પરિણમતા પ્રતિબંધ રૂપ થાય, ઉલટાનો એને અવરોધ થાય, ઊંધો તર્ક એને ઉઠે, અથવા તથારૂપ કારણ વિના તેમ વર્તી મુખ્ય માર્ગને વિરોધરૂપ કે સંશયના હેતુરૂપ થવાનું કારણ બનતું હોય, અથવા તથારૂપ કારણ વિના તેમ વર્તી મુખ્ય માર્ગને વિરોધરૂપ કે સંશયના હેતુરૂપ થવાનું કારણ બનતું હોય. હવે તથારૂપ કારણ વિના એટલે શું, આ વાત એમને મુગમ રાખી છે. તથારૂપ કારણ વિના એટલે શું કે એ જીવને અત્યારે એમ કહ્યા વગર ચાલે એમ નથી, કહેવું જ જોઈએ અત્યારે, એને એ વાતનો ખ્યાલ આપવો જ જરૂરી છે, એવું કોઈ મહત્વના કારણ વિના જો એ રીતે ઉપદેશને ઉપદેશ પોતે કરે છે તો મુખ્ય માર્ગને વિરોધરૂપ પેલાને લાગે છે કે આ તો વિતરાગનો માર્ગ છે, પોતે તો રાગી થઈને વિતરાગનો ઉપદેશ આપે છે, એમને તો બધું જોઈએ છે, બધી અનુકૂળતાઓ જોઈએ છે, કુટુંબ પરિવાર જોઈએ છે, વેપાર ધંધા જોઈએ છે, પૈસા જોઈએ છે, બધું જોઈએ છે, તો મુખ્ય માર્ગને વિરોધરૂપ છે, કેમ કે ઉપદેશ તો મોટા ભાગે મુનિઓને આચાર્યોએ કર્યો છે અને એથી ઉત્કૃષ્ટપણે તીર્થંકર દેવાદી કેવળી દશામાં બિરાજમાન થઈને ઉપદેશ કર્યો છે, અને એ ઉપદેશની અંદર એમણે સર્વસંગ પરિત્યાગ કર્યો હોવાથી ઉપદેશ કરનારને પ્રતિબંધરૂપ કે વિરોધરૂપ કોઈ બાહ્ય દેખાવ થતો નથી, વિરોધાભાસી પરિસ્થિતિ નથી આવતી ઉપદેશકની. ઉપદેશકની પરિસ્થિતિ વિરોધાભાસી હોય અને સામાને સંશયનું કારણ થાય અથવા એને એમ થાય કે આ તો માર્ગથી વિરુદ્ધ વાત કરે છે, વિરુદ્ધ વર્તીને વાત કરે છે, માર્ગ કાંઈક છે ને પોતે વર્તે છે કાંઈક, એવા હેતુનું કારણ બનતું હોય તો પણ જ્ઞાની પુરુષો સંક્ષેપપણે ઉપદેશમાં પ્રવર્તે અથવા મૌન પણ રહે, કોઈ બહુ થોડી વાત કરે, ઓછી વાત કરે, ન પણ કરે, એમ પણ બનવા યોગ્ય છે. શું મૌન પણ રહે? હા, મૌને રહી જાય કે આમ કહેવાતા કહેવાથી તો ઉલટું સામાન્ય નુકસાન થશે, એને કાંઈ અવળું તો પડવાને પડતું નહીં પડે, પણ ઉલટાનું અવળું પડશે, કાંઈ નહીં. અત્યારે આપણે મૌન રહી જાઓ, એને યોગ્ય લાગે એમ ભલે કરે, એને ઠીક લાગે એમ કહું તો કે મૌન પણ થઈ જાય, ન પણ જવાબ દે. સર્વસંગ પરિત્યાગ કરીને ચાલી નીકળ્યાથી પણ જીવ ઉપાધિ રહિત થતો નથી. પત્ર છે કુંવરજીભાઈ ભાવનગર નામ મુક્ષુ છે, એના ઉપર છે. તો ખાસ કરીને ડેરાવાસી જે શ્વેતાંબર મૂર્તિ પૂજક છે, એમાં દીક્ષા લેવાનો ક્રેઝ ઘણો છે. કેટલાક તો આખા કુટુંબોએ દીક્ષા લીધેલી છે. શું કુટુંબના 5-7-8 માણસો હોય, બધા વારા ફરતી દીક્ષા લઈ લીધી હોય, એવા પણ કુટુંબો છે એ લોકોમાં. તો એ ઉપર પોતાના વિચારોનો પ્રકાશ પાડે છે કે સર્વસંગ પરિત્યાગ કરીને ચાલી નીકળ્યાથી પણ જીવ કાંઈ ઉપાધિ રહિત થતો નથી. શું કેટલાકને તો એવા સંયોગો હોય, કેટલાકને એવા સંયોગો ન હોય કે આપણે ઉપાધિ કરવી નથી, ચાલો ત્યાગ કરીને બેસી જાઓ. તો એથી ત્યાગ કરવાથી કાંઈ ઉપાધિ રહિત થઈ જાય છે એવું બનતું નથી. કેમ કે જ્યાં સુધી અંતર પરિણતિ પર દ્રષ્ટિ ન થાય, અંતર પરિણતિ પર દ્રષ્ટિ ન થાય અને તથારૂપ માર્ગે ન પ્રવર્તાય, ત્યાં સુધી સર્વ પ્રસંગ પરિત્યાગ પણ નામ માત્ર થાય છે, ભલે દીક્ષા લીધી હોય. પણ જ્યાં સુધી એને પોતાના પરિણામ ઉપર દ્રષ્ટિ ન આવે કે મારા પરિણામ સુધરી રહ્યા છે, પોતાના સ્વલક્ષનું સ્વનું જ લક્ષ્ય ન હોય કે આમ કરતા મારા પરિણામમાં શું ફેર પડ્યો, કે મેં ત્યાગ કર્યો, દીક્ષા લીધી, એવું અહમ પણ થયું, મને ફાયદો થયો કે નુકસાન થયો, કે અસત્ક્રિયાનો આગ્રહ કર્યો એવું કઈ કર્યું, કે કોઈ મારા પરિણામની અંદર શુદ્ધિ પ્રગતિ વિશુદ્ધિ થઈ, શું થયું આમાં. એવી કોઈ પોતાના પરિણામ ઉપર દ્રષ્ટિ જ ન હોય કે અંતર પરિણતિ સુધરે છે કે બગડે છે, એ જાતનો અવલોકનનો અભ્યાસ પણ ન હોય. શું અને તથારૂપ માર્ગે ન પ્રવર્તાય ત્યાં સુધી, એવી યોગ્યતા માર્ગમાં પ્રવેશ કરવાની યોગ્યતા પણ ન હોય ત્યાં સુધી એ સર્વસંગ પરિત્યાગ કરી બેસે, દીક્ષા આદિ ગ્રહણ કરે, પણ નામ માત્ર થાય છે. કે બધા એને સાધુ કહે, નામ માત્ર હોય છે. ખરેખર આત્માનું કોઈ સાધન સાધે એવી પરિસ્થિતિ એના આત્માને વિશે કાંઈ હોતી નથી. અને તેવા અવસરમાં પણ અંતર પરિણતિ ઉપર દ્રષ્ટિ દેવાનું ભાન જીવને આવવું કઠણ છે. પછી તો પોતે બીજા કરતા ઊંચા પદમાં આવી ગયો, બીજા બધા વંદન નમસ્કાર, મોટા મોટા માણસો પણ સમાજના વંદન નમસ્કાર કરે, તો એવા અવસરમાં અંતર પરિણતિ ઉપર એને દ્રષ્ટિ દેવાનું ભાન પણ જીવને આવતું નથી. પછી પોતે ઉપદેશક થઈ જાય, બહુ બોલતો, બે વાત સમજી હોય, સાંભળી હોય, માંડે કહેવા, પોતાના પરિણામ ઉપર એને અંતર પરિણતિમાં શું થાય છે એના ઉપર એનું લક્ષ જાય, દ્રષ્ટિ દેવી, એટલે એનું લક્ષ પણ જતું નથી કે મારું શું, હું ક્યાં છું. પછી તો એ અવસર જ ખલાસ થઈ જાય છે. પછી પોતે સમાજના કોઈ ઉપદેશકના સ્થાને બેસી જાય છે, એટલે પોતાના પરિણામ ઉપર એનું જરા પણ લક્ષ જતું નથી, એવો પ્રસંગ થઈ જાય છે. અને કઠણ છે, પછી તો એને એવું ભાન આવવું પણ કઠણ પડી જાય છે, ઉલટાનું મુશ્કેલ થઈ જાય છે. તો પછી આવા ગ્રહ વ્યવહારને વિશે લૌકિક અભિનિવેશ પૂર્વક રહી અંતરપર્ણતી ઉપર દ્રષ્ટિ દેવાનું બનવું કેટલું દોષાધ્ય હોવું જોઈએ તે વિચારવા યોગ્ય છે. આ એક બહુ સારી વાત કરી છે એમણે કે જો જીવ લૌકિક અભિનિવેશમાં વર્તે તો એ લોકસંજ્ઞાના પરિણામ એવા પરિણામ છે અથવા લોકસંજ્ઞાના પરિણામમાં એવા બાહ્ય દ્રષ્ટિવાળા પરિણામ છે એટલી દ્રષ્ટિ બહાર ચોંટેલી રહીએ કે પોતાના અંતર પરિણામ ઉપર લક્ષ આપી શકે એવી પરિસ્થિતિમાં એ જે આવી શકતો આવી પરિસ્થિતિમાં આવી જાય છે. ખરું છે કે સંઘ પરિત્યાગ કરીને દીક્ષા આદિ ગ્રહણ કર્યા પછી પણ જો જીવ પોતાના પરિણામનો ખ્યાલ ન રાખી શકતો હોય તો ગૃહસ્થ વ્યવહારમાં વર્તે અને લૌકિક અભિનિવેશ પૂર્વક વર્તે એવી પરિસ્થિતિ હોય એને તો પોતાના પરિણામ ઉપર દ્રષ્ટિ દેવાનું કદી બને એને તો લોકો ઉપર ને સમાજ ઉપર જ દ્રષ્ટિ રહ્યા કરે. સમાજ શું કહે છે, સમાજ શું કહેશે, સમાજમાં આનો પ્રતિભાવ શું પડશે, સમાજ ને અનુકૂળ પડશે કે નહીં, સમાજને અનુકૂળ થાય એવું આપણે શું શું કરવું જોઈએ. એટલે એ તો એકલા સમાજ લોકસંજ્ઞાને લઈને લોકો ઉપર એટલું બધું બાહ્ય પરિણામ આવી જાય છે જીવના કે પોતાના પરિણામને તપાસવા અવલોકન કરવું કે એમાં સુધાર બગાડ થયો છે એનો ખ્યાલ રાખવો, બગાડ થયો હોય તો નુકસાન વધ્યું છે સુધાર થાય છે કે નહીં એ કાંઈ એને વિચારણા સ્વલક્ષી વિચારણા બંધ થઈ જાય છે. લોકસંજ્ઞાના પરિણામ કેટલા બધા ભયંકર છે એનો સંકેત આ જગ્યાએથી મળે છે. ફરી તો પછી આવા ગ્રહ વ્યવહારને વિશે લૌકિક અભિનિવેશ પૂર્વક રહીને અંતરપર્ણતી ઉપર દ્રષ્ટિ દેવાનું બનવું કેટલું બધું દુઃસાધ્ય હોવું જોઈએ એ તો ઘણું કઠણ પડી જાય. પછી ઘણું દુઃસાધ્ય થઈ જાય છે શું એ જીવ એ બાહ્ય દ્રષ્ટિ ફેરવીને પોતાના તરફ જોઈ શકે એ વાત એને ઘણી અઘરી પડી જાય છે. એના માટે એ ભાવમાં ઘણો દૂર નીકળી જાય છે એ વિષયની અંદર. રિયાજ કરે અને એટલે બધો એ બાબતની ચિંતા અને સાવધાની રહે. મૂળ શું છે, લોકસંજ્ઞાને લઈને એટલી બધી સાવધાની રહે કે લોકોને શું લાગશે, લોકો શું વિચારશે, લોકો કેવો પ્રતિભાવ આવશે, લોકોને કેવી કેવી રીતે આપણે આમ કરવું જોઈએ, કેમ કરવું જોઈએ, તેમ કરવું જોઈએ, ફલાણું કરવું જોઈએ તો લોકોમાં આમ થાય આમ થાય, એટલી બધી લોકો તરફની સાવધાની થઈ જાય એને પોતાના પરિણામના સુધાર બગાડનો જરાય વિચાર આવે નહીં, જરાય તપાસણી થાય નહીં, જરા પણ અવલોકન ના આવે એવા દૂરવર્તી પરિણામ આત્મહિતની વિષયમાં થઈ જાય છે. તે વિચારવા યોગ્ય છે અને એ વિષય લોકસંજ્ઞાનો ફરી ફરીને જીવે વિચારવા યોગ્ય છે. વળી તેવા વ્યવહારમાં રહી જીવે અંતરપર્ણતી પર કેટલું બળ રાખવું જોઈએ તે પણ વિચારવા યોગ્ય છે. અને જ્યારે લોકોની વચ્ચે રહીને લોક વ્યવહારમાં જ્યારે જીવ ઊભો છે ત્યારે એણે પોતાના અંતરપર્ણતી ઉપર કેટલું બળ રાખવું જોઈએ, આત્મહિતનું કેટલું લક્ષ્ય રાખવું જોઈએ, કેટલી જાગૃતિનું બળ હોવું જોઈએ એ વાત વિચારવા યોગ્ય છે. અવશ્ય તેમ કરવા યોગ્ય છે, ફરી ફરીને એ વાત વિચારવા યોગ્ય છે અથવા પ્રસંગે પ્રસંગે અને કાર્ય કાર્ય એ વાતને વિચારવા જેવી છે કે મારા પરિણામમાં હું મને નુકસાન કરું એવું તો કાંઈ નથી થતું ને, એ પ્રકારમાં તો હું નથી આવતો ને. લોક વ્યવહારની વચ્ચે રહીને પોતાનું હિત તો હું ચૂકતો નથી ને, ચૂકી જતો નથી ને, ભૂલી જતો નથી ને, એ ફરી ફરીને વિચારવા યોગ્ય છે. વધારે શું લખીએ, થોડું માર્ગદર્શન આપે છે. કે જેટલી પોતાની શક્તિ હોય તે સર્વશક્તિથી એક લક્ષ્ય રાખીને લૌકિક અભિનિવેશને સંક્ષેપ કરી દઈને કાંઈ પણ અપૂર્વ નિરાવરણ પણ થતું નથી, માટે સમજણનું માત્ર અભિમાન છે એમ પોતાના જીવને સમજાવીને, જો કેવી શૈલી લીધી છે, જે પ્રકારે પોતાનો જીવ જ્ઞાન દર્શન ચારિત્રને વિશે સતત જાગૃત થાય તે જ કરવામાં વૃત્તિ જોડવી અને રાત્રિ દિવસ તે જ ચિંતામાં પ્રવર્તવું એ જ વિચારવાન જીવનું કર્તવ્ય છે. અહીંયા વિચારવાન જીવ એટલે મુમુક્ષુ જીવ અને મુમુક્ષુ જીવ એટલે વિચારવાન જીવ, એમ વાત સાચી છે, ગાળ દીધી હોય એવું લાગે. જો પોતાના હિતનો જીવ વિચાર ન કરતો હોય તો એ અવિચારીપણું નથી તો બીજું શું છે. અને એમાં પણ આવો ઉત્કૃષ્ટ માર્ગ ચોખ્ખો સામે આવ્યો પાછો, એમ નથી કે બીજા જીવોને તો કાને વાત પડી નથી, એને કંઈ ખબર નથી, સાંભળવા મળ્યું નથી, સમજવા મળ્યું નથી, કોઈ એવી પરિસ્થિતિમાં નથી કે એને જલ્દી આ વાત કોઈ કાને પડે. એ તો બિચારા પોતાના આત્મહિતનામાં અગ્રેસર ન થઈ શકે કે આત્મહિતનો વિચાર ન કરી શકે, કેમ કે જગતના જીવો તો એની દોડ જ જગતના સંયોગો પાછળ છે, એટલે એને તો ઉપાય નથી. પણ જેને એ વિષય સામે આવ્યો, સમજવા મળ્યો, કાંઈક વિચાર તો થયો, હવે જો એ પોતે આત્મહિતની દરકારમાં ન રહીએ તો બહુ મોટા અફસોસની વાત છે, કાંઠે આ દીખાવીને ગુડવા જેવું થાય. બહુ સરસ, જેટલી પોતાની શક્તિ હોય તેટલી સર્વશક્તિથી, એમ કે પૂરી તાકાતથી, અથવા બધી શક્તિ આમાં લગાવી દેવી, એમ કે છે પૂરેપૂરી શક્તિ આ એક જગ્યાએ એક લક્ષમાં લગાવી, એક લક્ષ રાખીને સર્વશક્તિથી એક લક્ષ રાખીને લૌકિક અભિનિવેશને સંક્ષેપ કરી દેવો. મારે લોકોનું કાંઈ કામ નથી, મારે લોકોના અભિપ્રાયને કોઈ જરૂરિયાત નથી, કોઈ જાણે ન જાણે, જો સોગાનીજીનું દ્રષ્ટાંત તો બહુ સરસ છે, કોઈ જાણે ન જાણે, ફૂલ બાગમાં હોય કે જંગલમાં હોય, કોઈ સૂંઘે કે ન સૂંઘે, એની સુંદરતાનું એનું મૂલ્ય છે એ તો એમને અખંડિત છે, એમાં કાંઈ ફેર પડતો નથી. લોકો જાણે એટલે મારી કિંમત વધી જાય, લોકો ન જાણે તો મારી કિંમત ઘટી જાય, ઘણા જાણે તો ઘણી કિંમત થાય, ઓછા જાણે તો ઓછી કિંમત થાય, આ બધી કલ્પના જીવને ઝેર ખાવામાં કામ આવે છે. આત્માનું અહિત કરવામાં ભાવમરણમાં ભાવમરણનું વિષ છે. લોકસંગના જેવું કાળકૂટ ઝેર બીજું એકય નથી, આગળ કહેશે કે કાળકૂટ ઝેર છે. સર્પ તો એક વાર કરડશે ને ઝેર ચડશે, આ ઝેર ઉતરવું મુશ્કેલ છે. એટલે પૂરી શક્તિથી જેટલી પોતાની શક્તિ હોય તે સર્વશક્તિથી, એમ કે છે પૂરેપૂરી શક્તિ આ જગ્યાએ કામે લગાડવી કે લૌકિક અભિનિવેશને સંક્ષેપ કરી દેવો. લોકોને જેમ જાણવું હોય, જેમ માનવું હોય, જેમ કહેવું હોય, જેમ વિચારવું હોય, મારે કાંઈ લેવા કે દેવા, હું મારા રસ્તે ચાલવા માગુ છું, મારા માર્ગથી હું વિચલિત થવા માંગતો નથી. દુનિયામાં લૌકિક આદર્શો હોય છે ને, એ લોકો પણ આવી દરકાર નથી કરતા. ઝવેરચંદ મેઘાણી એક આવે, એકલો જાને રે, તારી કોઈ સાથ ન આવે તો એકલો જાને રે, એકલો જાને, એકલો જાને, તું એકલો જાને, એક કાવ્ય લખ્યું છે. જરા દેશ પ્રેમના કાવ્યો લખતા તેને લોકો સૌ સાથ નો આપે તો કઈ નહીં, તું તારે એટલો પણ તારા રસ્તે હાલ્યો જાય, તારો રસ્તો કોઈ રીતે તું છોડીશ વિચલિત નહીં થતો. લૌકિક માં આટલું તો વિચારે છે. આત્મહિત નો માર્ગ તો અમસ્તો એકલાનો છે, એમાં તો સિદ્ધિ સુધી એકલા જ કામ કરવાનું છે, પુરુષાર્થ એકલા હાથે જ કરવાનો છે. જે પુરુષાર્થ કરવાનો છે આત્મા એ આત્મામાં આત્માથી કરવાનો છે. સત્પુરુષ તો આંગળી ચીંધે છે, શ્રી ગુરુ તો માર્ગની આંગળી ચીંધે છે કે રસ્તો આ બાજુ છે તો એ બાજુ તું તારો પુરુષાર્થ લગાડ. સર્વ શક્તિથી, શક્તિ કોની? પોતાની. લક્ષ્ય ક્યાં રાખવું એટલી વાત કરે છે. લૌકિક અભિનિવેશ નો સંક્ષેપ કરી નાખ અથવા ઉડાડી દે, લૌકિક અભિનિવેશ ને છોડી દે તું. અને કાંઈ પણ અપૂર્વ નિરાવરણ પણ દેખાતું નથી, માટે સમજણનું માત્ર અભિમાન છે. હવે શું છે કે આ જે સદગ્રસ્ત હતા કુંવરજીભાઈ, એમની સમાજની અંદર ધાર્મિક વ્યક્તિ તરીકે શ્વેતાંબર સમાજમાં બહુ સારી છાપ હતી. સંપન્ન માણસ હોય અને વ્રત નિયમ અને ધાર્મિક વિચારોની અંદર વિશેષ રસ લેતા હોય તો સ્વાભાવિક રીતે ધાર્મિક આબરૂ તો બંધાય. તો કે છે કે લોકો એમ કે ભાઈ આ તો ભાઈ કુંવરજીભાઈને તો બહુ જ્ઞાન છે, ફલાણા ભાઈને તો બહુ જ્ઞાન છે. લોકો ભલે ગમે તેમ કે આમને તો બહુ સમજણ છે, ઘણું જ્ઞાન છે. તો ઘણી વાતો એની પાસેથી સમજવા મળે, જાણવા મળે, ફલાણું છે, ઢીંગણું છે. અંદરમાં આત્મા એક બીજી રીતે વિચારવા જેવું છે કે મારા આત્મામાં અપૂર્વતા કેમ ન પ્રગટી. જે અપૂર્વતા પ્રગટીને જ્ઞાન નિરાવરણ થવું જોઈએ, આત્મા નિરાવરણ થવો જોઈએ, તેવું અપૂર્વ નિરાવરણ પણ મને કેમ પ્રગટ નથી થયું. લોકો ભલે મને ગમે એટલી કિંમત આપે, ગમે એટલી આબરૂ આપે, એથી શું થઈ ગયું? મને કેટલું મળ્યું છે, મારા આત્મામાં કેટલો લાભ થયો છે? કોઈ અપૂર્વતા પ્રગટ થઈ, કોઈ નિરાવરણ પણ પ્રગટ થયું કે નથી પ્રગટ થયું? જો ન પ્રગટ થયું હોય, એવું પોતાને તપાસ કરતા દેખાતું ન હોય, તો આ જીવે સમજણનું અભિમાન કરવા જેવું નથી. ભલે લોકો એમ કે તમને સમજણ ઘણી પડે છે, તમે બહુ વાંચ્યું છે, બહુ સાંભળ્યું છે, ઘણું સમજ્યા છો, ઘણું સમજાવી શકો છો બીજાને, ભાઈ પોતાએ જરાય લેવા જેવું નથી. આ સમજણનું અભિમાન કરવા જેવું નથી. માટે સમજણનું માત્ર અભિમાન છે એમ પોતાના જીવને સમજાવવું અંદરમાં કે ભાઈ લોકો ગમે તે કે તને નિરાવરણ પણ પ્રગટ્યું નથી, તો પછી સમજણનું માત્ર અભિમાન છે એવો ભાવ તને ન આવવો જોઈએ કે હું ઘણું સમજું છું, મને ઘણી ખબર પડે છે. કારણ કે જો એ સમજણ તો ત્યારે કહેવાય કે એના ફળમાં કોઈ અપૂર્વતા પ્રગટે, ત્યારે દશાની અંદર કોઈ અપૂર્વતા ન પ્રગટે ત્યાં સુધી એ જ્ઞાન જ્ઞાન તરીકે શું કામમાં આવ્યું, એમ એવી રીતે વાતને લેવી જોઈએ. જાણું છું ને સમજું છું એવી રીતે એમ પોતાના જીવને સમજાવીને જે પ્રકારે, એટલે યથાર્થ પ્રકારે, જે પ્રકારનો એમ કે ગમે તે પ્રકારે નહીં, યથાર્થ પ્રકારે જ્ઞાન દર્શન ચારિત્રને વિશે, આત્મા પોતાના સ્વરૂપ જ્ઞાન સ્વરૂપ દર્શન અને સ્વરૂપ ચારિત્રને વિશે સતત જાગૃત થાય, તે જ કરવામાં વૃત્તિ જોડવી. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રના માર્ગમાં આવવા માટેને માં જ વૃત્તિને જાગૃત કરવી અને જોડવી, અને રાત્રિ દિવસ તે ચિંતામાં પ્રવર્તવું. અને એની ચિંતા ન માર્ગમાં આવવા એની ચિંતા કેટલી રહેવી જોઈએ? રાત દિવસ એની ચિંતા થવી જોઈએ. ચિંતા એક આકુલતા જરૂર છે, પણ આ ચિંતા તો થવા જેવી છે. આ ચિંતા ન થાય તો જીવને ભવિષ્ય ભયંકર છે એમ વિચારવા જેવું છે. ત્યારે તને તારા આત્માના હિતની ચિંતા ન થઈ? તીવ્ર પાત્રતામાં તો એ ચિંતા રાત્રિ દિવસ થાય છે એમ કે છે. રાત્રે ઊંઘ ના આવે, ચિંતા એવી થાય કે રાત્રે ઊંઘ ન આવે, આયુષ ક્યારે પૂરું થશે ભરોસો નથી. અને એમાંય જીવનના ઉત્તરાર્ધમાં પ્રવેશેલા ને તો અડધું પૂરું થયા પછી એને ઉત્તરાર્ધ કહેવાય છે. અને અત્યારે 75-80 નો અડધો કરો એટલે બાકીની ઉપરની ઉંમરમાં બધા ઉત્તરાર્ધમાં આવી ગયા. 40 અને એથી ઉપરના બધા ઉત્તરાર્ધમાં આવી જાય છે. એનું જોકે નીચેવાળાનો ભરો થતો નથી, પણ એને હજી ઉપર સીલિંગ નથી, માથું ભટકાય એવું નથી. આને તો ઉપર સીલિંગ આવી ગઈ, એનું તો બાંધણું જ છે. આયુષનું ઉપર તો બાંધણું છે, એના ઉપર તો આયુષ જવાનું છે જ નહીં. અને જે ઘણું ભોગવી ચૂક્યા મોટા ભાગનો, એને તો રાત્રિ દિવસ ચિંતા થવી જોઈએ. એટલી ચિંતા રાત્રે ન થાય એટલી દિવસે થાય, ને દિવસે ન થાય એટલી રાત્રે થાય, એવી પરિસ્થિતિમાં આવવું જોઈએ એમ કે છે. રાત્રિ દિવસ તે જ ચિંતામાં પ્રવર્તવું, એ જ અને જે જીવનમાં પરિણામો થઈ ગયા છે એ જોતા તો આ કાળમાં તો ભાગ્યે જ કોઈ જીવ મનુષ્યપણું કરીને પામે એવી પરિસ્થિતિમાં હોય છે. એટલે એને એ જ ચિંતામાં પ્રવર્તવું, એ જ વિચારવાન જીવનું કર્તવ્ય છે. અને તેને માટે સત્સંગ, સત્શાસ્ત્ર અને સરળતા આદિ નિજ ગુણો ઉપકારભૂત છે. નિમિત્તનો ઉપાદાન બેની વાત લીધી. નિમિત્તપણે એને ઉપકારભૂત સત્સંગ છે, સત્સંગ ન મળે તો સત્શાસ્ત્ર છે, અને સૌથી વધારે પોતાના સરળતા આદિ નિજ ગુણો છે. સરળતા અને નિરસતા, પ્રાપ્ત સંયોગોમાં નિરસતા, મંદરસપણું અને સરળ પરિણામે વર્તવું, કે જેથી કરીને પોતાને સ્વરૂપમાં વળવામાં એ પ્રકારનું આડાપણું ન રહે. સરળપણું અને આડાપણું પરસ્પર વિરુદ્ધ છે. માયાના પરિણામ કહો, આડોડાઈના પરિણામ કહો, હઠના પરિણામ કહો, જીદના પરિણામ કહો, અને પ્રકૃતિ જે છે પર રૂચિના પરિણામ કયો, એ બધા પરિણામ એવા છે કે જીવને સ્વસન્મુખ થવામાં મુખ્ય પ્રતિબંધક છે. અસરળતાના પરિણામ જીવને સ્વસન્મુખ થવાની અંદર મુખ્ય અવરોધ હોય તો આ અસરળતાનો છે. એટલે સત્સંગ ઉપાસવામાં પણ કૃપાળુ દેવની મુખ્ય કોઈ સૂચના કહો કે મુખ્ય આજ્ઞા કહો તો એ છે કે સરળતાએ સત્સંગને ઉપાસવો. નહીતર સત્સંગ મળશે પણ સરળતા ન હોય તો એ સત્સંગનો કોઈ તારા આત્માને હિતમાં નિમિત્ત થવામાં કોઈ પણ કારણ બનવાનું, કોઈ અંશે પણ નિમિત્તપણું ભજવાનું નથી. સરળતા છે એ મુખ્ય વાત છે. આવે પણ નહીં, અને સરળતા બહુ મોટી વાત છે. ભલે ગમે તે સંયોગોના ફેરફાર થાય, કહેવાતા લાભ નુકસાન થાય, ગમે તે હોય, પોતે સરળતાથી જ વર્તવું છે એ વાત તો એને ગાંઠ મારવી જોઈએ. થઈ જતા વાર નહીં લાગે. હેલો જીસન, માનશે કે હું સત્સંગ કરું છું, વર્તતો હશે એને કુસંગ. અને સત્શાસ્ત્રમાંથી પણ મતિ દોષ, મતિ કારણ કે મતિમાં સરળ અસરળતા છે તો અસરળમાં અસરળતા, મતિની અસરળતા શું કરશે કે પોતાના જે દૂષિત અભિપ્રાય છે એને પુષ્ટિ કરવામાં એ શાસ્ત્રનો ઉપયોગ કરશે. જુઓ, મને પણ આમ લાગે છે અને શાસ્ત્ર પણ આમ કહે છે. એક વચનને બહુવચનમાં લઈ જશું. એટલે જ્ઞાન દર્શન ચારિત્રને વિશે જાગૃત થવામાં અને વૃત્તિ જોડવામાં સત્સંગ અને સત્શાસ્ત્ર ઉપકારભૂત છે નિમિત્તપણે, અને સરળતા આદિ નિજ ગુણો પણ પોતાને ઉપકારભૂત છે એમ વિચારીને તેનો આશ્રય કરવો યોગ્ય છે. અને એ રીતે ત્રણેય પદનો આશ્રય કરવો યોગ્ય છે. સત્સંગમાં પણ રહેવું, સત્શાસ્ત્રનું પણ ધ્યાન રાખવું, અને સરળતા આદિ નિજ ગુણોની પણ ઉપાસના રાખવી જાગૃતિ પૂર્વક. જો હવે સરળતામાં વિચારમાં ક્યાં પ્રશ્ન છે? ચર્ચા ચાલે છે ને, આપણે સાંભળીએ છીએ, વાંચીએ છીએ અને વિચાર કરીએ છીએ. વિચાર ઘણો કરીએ છીએ, વાંચી સાંભળીને વિચાર તો કરીએ છીએ. સરળતા રાખવી એમાં વિચાર કરવાનો છે કે વર્તવાનું છે? સરળતામાં તો સરળપણે વર્તવાનું છે. કેટલીક વાત એવી છે કે એ વિચાર કરતા આગળની ચીજ છે, અને એ વાત સાથે સાથે વિચારની સાથે સાથે જો ન હોય તો એકલો વિચાર એ કોઈ કામ એને કામમાં આવે એવી ચીજ હોતી નથી. જ્યાં સુધી જો કુંવરજીભાઈ ગ્રસ્ત છે, પ્રતિષ્ઠિત ગ્રસ્ત છે સમાજના, એટલે કે છે કે જ્યાં સુધી લૌકિક અભિનિવેશ, એ વાત ફરી ફરીને કરે છે. સર્વ દીક્ષા લેનારમાં લૌકિક અભિનિવેશની વાત કરી, સમજણ થાય છે શાસ્ત્ર વાંચીને. કોઈ લોકો માને છે કે ભાઈ આ જ્ઞાની છે, સમજદાર છે, ફલાણું છે, જીતનું છે, તો પણ લૌકિક અભિનિવેશની વાત લીધી. હવે બીજા સંયોગોની વાત લીધી, જ્યાં સુધી લૌકિક અભિનિવેશ એટલે દ્રવ્યાદિ લોભ, જો ભાઈ બે પૈસા હોય તો લોકો બોલાવે, સાધારણ માણસ પૂન્યો હોય એને કોણ બોલાવે? માટે કાંઈક આપણી પાસે હોવું તો જોઈએ છે અભિપ્રાય. પછી હોવું ન હોવું કંઈ એના હાથની વાત નથી, પણ માણસ અભિપ્રાય એવી રીતે બાંધી લઈએ. આપણે કાંઈક આપણી પાસે સંપન્ન હોય તો લોકો કાંઈક આપણી કિંમત કરે છે, નહીં તો લોકો કિંમત નથી કરતા. એટલે એને એ લોભ છોડવાનો અવસર જ ના ભાઈ. એ અભિપ્રાયવાળાને એમ થાય કે જે આપણી પાસે વધારેમાં વધારે હોય એટલું વધારે સારું છે, એ આપણને કામમાં આવે છે, અનેક રીતે કામમાં આવે છે. શું ખરેખર લગભગ અત્યારે તો સંપત્તિ 99/99 દુર્ગતિનું જ કારણ થાય એવું છે, ઈચ્છવા જેવી નથી. સો 99 ઉપરાંત 99% દુર્ગતિનું કારણ થાય એટલા ભોગ ભોગના સાધનોનું બીજું ત્રીજું વધ્યું છે. અને એમાંય તે પછી તો જે નવી પ્રજા આવે છે એને તો એટલી બધી ગડબડ કરી મૂકે છે, કેમ કે એને તો પરસેવો પડ્યો નથી. ઓલા એ તો હજી કાંઈ કંઈ મહેનત કરી છે, પરસેવા વગરવાળાને તો પછી ક્યાંય નો ક્યાંય પહોંચી જાય છે, એ તો એને કોઈ સ્વચ્છંદનો પાર રહેતો નથી. અહીં તો ધાર્મિક વિચારમાં આવ્યા છે એવા એક ગ્રહસ્થને આ વાત કરે છે કે જ્યાં સુધી લૌકિક અભિનિવેશમાં એમ હોય કે આપણી પાસે કાંઈક હોય તો લોકો કિંમત કરે, નહીંતર લોકો આપણને બોલાવે નહીં, લોકો આપણી હામું ન જુએ, શું ક્યાંય આવકાર ન મળે, એ બધું લૌકિક અભિનિવેશ છે. અને એ પૈસાના આધારે એને એ અભિનિવેશને પોષવો છે. તૃષ્ણા હજી વધારેમાં વધારે સંયોગો અનુકૂળતાવાળા થાય એ પ્રકારની તૃષ્ણા, દૈહિક માન, પોતે જે કાંઈ દેહની ક્રિયા કરે એ બધું દૈહિક માનમાં જાય છે. કુળ, અમારું તો કુળ, અમે આ કુળમાં જન્મ્યા છીએ, જૈન કુળમાં ઊંચામાં ઊંચા કુળમાં અમે ઉજળિયા જ છીએ. કુળ અને પોતાની જાતિ એ સંબંધીનો મોહ કે વિશેષત્વ માનવું હોય, એની વિશેષતા માનવી હોય, એનો મોહ રહ્યો હોય, અને તે વાત ન છોડવી હોય, એ વાત છોડી દેવી જોઈએ, હજી છૂટતી ન હોય, હજી એની પકડ આવ્યા જ કરતી હોય, અને પોતાની બુદ્ધિએ સ્વેચ્છાએ અમુક ગચ્છાદીનો આગ્રહ રાખવો હોય. કંઈક પરિચયમાં આવ્યા છે ને, સંપ્રદાય નથી છોડી શકતા, એ પોતાની બુદ્ધિથી નક્કી કર્યું છે. આપણે ગમે એમ થાય આપણો ધર્મ ન છોડવો, બીજી બધી વાત હા પાડવી, ગમે ત્યાં જઈ ડોકું ધોણા વાંધો નહીં, આપણે આપણી વાત મૂકવાની નથી, આપણો સંપ્રદાય ન છોડાય, આપણું મૂકી ન દેવાય. આપણે બાકી સારી વાત આપણે ગમે ત્યાંથી લેવામાં વાંધો નહીં, ક્યાંથી પણ સારી વાત આવવાની હશે, મૂળમાં મૂકવું નથી, આગ્રહ છોડવો નથી, કદાગ્રહ છોડવો નથી, મતાગ્રહ છોડવો નથી, ગચ્છનો આગ્રહ છોડવો નથી. એકલું સ્થાનક પાસે શ્વેતાંબરને લાગુ નથી પડતું, અમે કાનજી સ્વામી વાળા એને ઈ જ લાગુ પડે છે. શું પગ નીચે રેલો આવે તો પછી વિચારવું જોઈએ કે નહીં, અમે તો કાનજી સ્વામી વાળા, અમારે તો આમ જ હોય, બીજું કાંઈ અમારે હોય નહીં, અમારી જે પદ્ધતિ નક્કી થઈ ગઈ એમાં કાંઈ ફેરફાર થાય નહીં. એ સંપ્રદાય બુદ્ધિ આવી જાય છે, જ્યાં કોળું જાદુ થાય ત્યાં સંપ્રદાય બુદ્ધિ આવી જાય કે અમે તો શ્રીમદ રાજચંદ્રજી વાળા, અમારે તો આ જ ઊંચાય ને આ જ થાય ને આમ જ થાય ને બીજું થાય નહીં અમારે, એ સંપ્રદાય બુદ્ધિમાં આવી જાય છે. એવું જ્યાં સુધી અંદરથી પકડ ન છોડવી હોય, શું એની વિશેષતા માનવી હોય, એનો મોહ રાખવો હોય, એ આગળ છોડવો ન હોય, ત્યાં સુધી જીવને અપૂર્વ ગુણ કેમ ઉત્પન્ન થાય, ત્યાં સુધી કોઈ રીતે જીવને સમ્યક દર્શન આદિ અપૂર્વ ગુણ ઉત્પન્ન થઈ શકે એવું નથી. રત્નકરણ મુમુક્ષ આચાર છે, શ્રાવક તો હજી ક્યાં છે હશે, ભદ્ર સ્વામી તો પંચમ ગુણ સ્થાન વાળાનું લખ્યું શ્રાવક આચાર, એનો રત્ન કરંડિયો છે, આ રત્ન નો કરંડિયો મુમુક્ષ માટેનો છે. રત્નકરણ છે ઘણી વાતો લખી, ના મુમુક્ષ પણ એ વાત સાચી છે. ત્યાં સુધી જીવને અપૂર્વ ગુણ કેમ ઉત્પન્ન થાય, કે કોઈ અપૂર્વ ગુણ ઉત્પન્ન થવાનો અવકાશ જ નથી ત્યાં તો, એમ કહે છે. તેનો વિચાર સુગમ છે, તે સહેલાઈથી સમજી શકાય એવી વાત છે. કુંવર ભગીભાઈને લખે છે કે જુઓ ભાઈ, વિચારી જુઓ તમે કે આવું કાંઈ નથી ને, લૌકિક અભિનિવેશમાં વર્તતા નથી ને, બહુ સરળ પરિણામે જીવતા હું, એને આટલું લખ્યું છે. એનો એક પત્ર વાંચ્યો હતો, એને પોતાના દોષોનું એટલું બધું નિવેદન કર્યું છે, નવાઈ લાગે આપણે. ના આ છે કુંવરજી, કુંવરજી આણંદજી ભાવનગરના એક, હા એના પરનો પત્ર છે. એને એમ લખ્યું છે કે હજી પણ કાંઈક મને એવું લાગે છે કે કાંઈક હજી કાં તો સમજણનું, કાં તો કાંઈક લૌકિક દ્રષ્ટિએ કુળ માન ગચ્છ કાંઈક કાંઈક ઊંડે ઊંડે હોવું જોઈએ, નહીતર જે ધ્યાન ખેંચાવવું જોઈએ એ ધ્યાન હજી ખેંચાણું નથી, એમ નહીતર થોડા ગીરીવાળા માણસ હોય તો એ તો પાછળ પડી જાય. એમ ખબર પડે કે આ કોઈ જ્ઞાની પુરુષ છે એટલે જીવંત મોક્ષ માર્ગ છે, અને જીવંત મોક્ષ માર્ગ હોવાથી હવે વળગી જવા જેવું છે, કેમ કે આપણે મોક્ષ માર્ગ જોઈએ છીએ, તો એ તો કોઈની દરકાર કરે નહીં, પછી પાછળ જ પડી જાય કે કોઈ રીતે હવે લીધે છૂટકો છે, હવે હું છોડવાનો નથી. સાધુને ભણાવતા કુંવરજીભાઈ, હા તમે જોયા છે બરાબર, તમને ખબર કર સમાજમાં છાપ હિસાબે ઘણી સારી છાપ. એને એમ લખ્યું છે કે અપૂર્વ નિરાવરણ પણ આત્માને ન દેખાતું હોય તો સમજણનું માત્ર અભિમાન છે. લોકો ભલે મોટી આબરૂ આપે પણ એ લૌકિક અભિનિવેશમાં જીવે રાચવા જેવું નથી. એટલે કેટલીક હદે સરળતા હોય તો પણ કોઈ કોઈ બાબતની અંદર, ખાસ કરીને જે મતગછનો આગ્રહ રહી જાય છે, સંપ્રદાય બુદ્ધિમાં જીવ જે આવી જાય છે, કુંડાળામાં પકડાઈ જાય છે અને કુંડાળા બહાર નીકળવામાં એને જે તકલીફ પડે છે, એમાં એ સત્પુરુષને અવગણી જાય છે. સત્પુરુષને એ પોતે ઓળખવા જોઈએ એ પ્રકારનું જે પડળ છે એ છૂટતું નથી, કઈક આડું પડળ છે તો ઓળખી શકતો નથી, એ રહી જાય છે. વધારે લખી શકાય એવો ઉદય હાલ અત્રે નથી, તેમ વધારે લખવું કે કહેવું તે પણ કોઈ પ્રસંગમાં થવા દેવું યોગ્ય છે. હજી કોઈ પ્રસંગને મને એમ લાગે છે કે કોઈ પ્રસંગ આવશે તો વિશેષ કહેવાનો યોગ રહેશે, એટલે કોઈક વાત હજી હું રિઝર્વ રાખું છું તમારા માટે, અમુક વાત અમુક પ્રસંગે કહેવા માટેની બાકી રાખું છું એમ સંકેત કર્યો છે. કોઈ પ્રસંગમાં થવા દેવું યોગ્ય છે એમ છે. તમારી વિશેષ જિજ્ઞાસાથી પ્રારબ્ધ ઉદય વેદતા જે કાંઈ લખી શકાત તે કરતાં કાંઈક ઉદરણા કરીને વિશેષ લખ્યું છે. આટલું હું બીજાને કદાચ ન લખત. પ્રારબ્ધ ઉદયને વેદતા એટલે પ્રારબ્ધ ઉદયમાં તો મારે પુરુષાર્થમાં રહેવાનું થાય છે. પ્રારબ્ધ ઉદયને વેદવો બહુ ગંભીર ભાષા છે, કે એ પ્રારબ્ધ ઉદયને હું સમ્યક પ્રકારે વેદું છું, એટલે એ વખતે હું વ્યસ્ત છું મારા પુરુષાર્થમાં, અને એ મારા પુરુષાર્થમાં વ્યસ્ત હોવાને લીધે મને કોઈની બાબતમાં લખવું કરવું મોટા ભાગે તો મારે એવોઇડ કરવું પડે છે. કોઈને પત્રનો જવાબ નથી દેતો, કોઈને બહુ મોડો આપું છું, એવી પરિસ્થિતિ પ્રારબ્ધ ઉદયને વેદતા જે રહે છે. કે તમને ઘણું લખાઈ ગયું અને સહેજે લખાય એના કરતાં કાંઈ ઉદીરણા કરીને મારા આત્માએ લખ્યું છે એવું મને લાગે છે. જો કેટલા સૂક્ષ્મ પરિણામો પોતે પકડીને વ્યક્ત કરે છે કે સહેજે લખવું જોઈએ એના કરતાં થોડુંક ઉદીરણા કરીને પણ મેં લખ્યું છે એવું મને લાગે છે. અને એ પ્રારબ્ધને વેદતા વેદતા આ રીતે તમને પત્ર લખાણો છે, વિશેષ લખ્યું છે, એ જ વિનંતી. એ રીતે કુંવરજીભાઈનો પત્ર 677 નંબરનો અહીંયા પૂરો થાય છે. બહુ સારો પત્ર છે. એક તો એમણે જ્ઞાની પુરુષ ક્યારે મુમુક્ષુને પણ જિજ્ઞાસુને પણ ઉપદેશ આપવામાં સંક્ષેપ કરે એમાં બે પડખેથી વાત કરી, પોતાના પડખેથી મુમુક્ષુના પડખેથી, અને બીજું ત્યાગ કરે અથવા ગ્રહસ્થમાં હોય વ્રતી હોય નિયમ લીધા હોય સમજણ હોય શાસ્ત્રોની શાસ્ત્રોના વિશેનું જ્ઞાન હોય તો પણ અપૂર્વ ગુણ પ્રગટે એ ઉપર એનું લક્ષ્ય હોવું જોઈએ. ત્યાં સુધી એને કોઈ વાતનું મૂલ્ય આપવું ન જોઈએ અને લોકોની કોઈ છાપની ગણના પોતે ન કરવી જોઈએ. બીજા બીજાનું જાણે પોતે તો સમજે કે મારું કોઈ ઠેકાણો નથી. એવી લોકસંજ્ઞાની વાત બહુ સારી આવે છે. એમનો તો ખ્યાલ આવી જ જાય છે કે આ કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિ છે, પણ લોકસંજ્ઞામાં હશે, પ્રતિષ્ઠાને અંગે કોઈ લોકસંજ્ઞામાં રહી જશે, અથવા જે મત સંપ્રદાયમાં છે એની પકડમાં રહી જશે, અને જે અમુક સરળતા છે એટલી સરળતાને લઈને જે કાંઈ એને લાભ થવો જોઈએ એ પરિસ્થિતિમાં એને લાભ નહીં થાય. કેટલીક સરળતા બહુ સારી હતી એમના પરિચયમાં આવ્યા, પોતાના જે દોષ એમને વર્ણ્યા છે એ તો ભાગ્યે જ કોઈ વર્ણવે એવા દોષ એમને વર્ણ્યા છે, અને એવા પ્રતિષ્ઠાવાળા માણસે પોતાના દોષ વર્ણ્યા છે. જો એ વસ્તુ બહાર આવે તો એની પ્રતિષ્ઠાને ધક્કો પહોંચે. હજી મને આવા પરિણામ છે, હજી મને આવા પરિણામ થાય છે, મને હજી આવા પરિણામ થાય છે, એવા બહુ સરળતા જરા આશ્ચર્ય લાગે ચોંકી જવાય એવી એવા પત્ર છે. બહુ સરળ એ તો એમ લાગે કે કૃપાળુ દેવના પરિચયમાં આવેલા મુમુક્ષુઓમાં આવા આવા મુમુક્ષુઓ હતા કે એવી મુમુક્ષુતા આજે ગોતવા નીકળો તો જોવા મળે એવી ચીજ નથી, એવા સરળતાવાળા એને આટલું લખ્યું છે. કે હજી આ ધ્યાન રાખવા જેવી વાત છે, હજી આ ધ્યાન રાખવા જેવી વાત છે, હજી આ ધ્યાન રાખવા જેવી વાત છે. અને જો ધ્યાન આપે મહાપુરુષના વચનો ઉપર, સીધું એને કીધેલું છે છૂટકો થઈ જાય એનો, એને તો અનંત ભવ ભાંગવાનો અવસર આવી જાય એવી ચીજ હોય છે. છસો ને 77 છે, 678 નો એક પોસ્ટ કાર્ડ નાનો પત્ર સૌભાગ્યભાઈ ઉપરનો છે, જેમાં ક્ષણવારમાં હર્ષ અને ક્ષણવારમાં શોક થઈ આવે એવા વ્યવહારમાં, આ જગતનો વ્યવહાર એવો છે, એક સમાચાર આવે કે ભાઈ મોટું નુકસાન છે તમને, ત્યાં એને એકદમ ડિપ્રેશનમાં આવી જાય, વળી અડધી કલાક કલાક એકદમ પરિણામ ખરાબ થઈ ગયા એમાં કોઈ ભાઈ તમારી વાત નહોતી હોય, પછી બીજા એ તો તમારા નામેરી છે પણ એ બીજાની જ વાત હતી, તમને કાંઈ લાગે લાગતું ઓળખતું નથી એમ, હે એમ હતું સારું થયું ભાઈ સાહેબ તમે કીધું, મને તો ટેન્શન આવી ગયું હતું, એ ક્ષણમાં વળી પાછો ફરકમાં આવી જાય. આ જગતનો વ્યવહાર કેવો છે, ઉદયમાં જે પોતાપણું છે જીવને, એ પોતાપણું એ જ એનો આત્મા થઈ પડ્યો છે. એટલે ધક્કો પણ એવો લાગે છે, હરખનો અને શોકનો બે પ્રકારે ધક્કો અવળો ખવડો એવો જીવને લાગે છે, અને પોતાપણું હોય ત્યાં સુધી તો લાગ્યા વિના રહે નહીં. જેમાં ક્ષણવારમાં હર્ષ અને ક્ષણવારમાં શોક થઈ આવે એવા આ વ્યવહારમાં જે જ્ઞાને પુરુષો સમદશાથી વર્તે છે, એવા જ વ્યવહારમાં ઊભા છે જ્ઞાનીઓ પાછા, ક્યાં બીજે નથી ઊભા, ત્યાં જગતના જેવો જે વ્યવહારમાં ઊભા છે, હરખ શોકમાં પરિણમી રહ્યા છે, એ જ વ્યવહારમાં ઊભા રહીને જે સમદશાથી વર્તે છે, જેને કાંઈ લેવા કે દેવા, શું માને છે મારે કાંઈ અડતું આભડતું જે થાય છે મારા આત્માથી બહાર થાય છે, મારા જ્ઞાનમાં કાંઈ આવતું નથી, મારા જ્ઞાનમાં કાંઈ જતું નથી, પ્રત્યક્ષ છે પોતાને એ પ્રત્યક્ષ છે, એવી સમદશાથી વર્તે છે તેને અત્યંત ભક્તિથી ધન્ય કહીએ છીએ. એની ભક્તિ પોતે કરે છે, જ્ઞાની થઈને પોતે એની ભક્તિ કરે છે કે તેને અત્યંત ભક્તિથી ધન્ય કહીએ છીએ. અને સર્વ મુમુક્ષુ જીવને એ જ દશા ઉપાસવા યોગ્ય છે એમ નિશ્ચય દેખીને પરિણતિ કરવી ઘટે છે. સુભાગભાઈને પત્ર લખ્યો છે ને કે ક્યાંય હરખશોકમાં મુમુક્ષુએ પણ આવવા જેવું નથી, જ્ઞાની પુરુષને આવી દશા જોઈને, નાની પુરુષનું આવું સ્વરૂપ જોઈને મુમુક્ષુ જીવે પણ એ જ દશાની ઉપાસના કરવી યોગ્ય છે. જ્યારે હરખ શોકના પરિણામ થાય ત્યારે તું તપાસ ને તારા આત્મામાં શું આવ્યું ને શું ગયું, જે સંયોગો વિધા કે ઘટ્યા એવાને એથી અનંત ગુણા ઘણા આવ્યા ને ઘણાય ગયા. હવે તો રોવે છે, નકામાં રોવે છે, મોટા મોટા પથરા વાગ્યા ત્યારે રોયો નહીં, હવે કાંકરો વાગે ત્યારે રોવા માંડ્યો એમ કે છે. આ તો આથી મોટા પીડ્યા છે. એવા આવા સંયોગો અનંતવાર વધ્યા અનંતવાર ઘટ્યા, આથી વધારે પ્રમાણમાં બધું થઈ ગયું, હવે થોડા ખાટું ક્યાં તમે આત્માને રોકી રાખે છો એમ કે છે. નાની પુરુષની દશા જોઈને મુમુક્ષુ જીવે એ જ ઉપાસવા યોગ્ય છે કે ક્યાંય પણ હરખશોકમાં પડવા જેવું, ભલે ગમે તે પરિસ્થિતિ સંયોગોના ફેરફારને થયા કરે, મારે હરખશોકમાં પડવા જેવું એમ નિશ્ચય દેખીને પરિણતિ કરવી ઘટે છે. એ જ વિનંતી છે તમને પણ, હું સુભાગભાઈને કહે છે, હું એ જ વિનંતી કરું છું કે પરિણામમાં સંભાવે રહેવાનો પુરુષાર્થ કરો, જેટલો બને એટલો પૂરી શક્તિથી સંભાવે રહેવાનો, વિષમભાવ નહીં થવાનો પુરુષાર્થ કરો, એ જ આત્માને લાભકારી ને ઉપકારી છે, નહીંતર તો આગળ દુર્ગતિ ઊભી છે. બેમાંથી એક તો ઉદય આવવાનો છે, કાં પુણ્યનો ને કાં પાપનો, પુણ્યમાં હરખાઈ જઈશ પાપમાં ખેડાઈ જઈશ, બે પ્રકારના રસ તારા પરિણામને અધોગતિમાં લઈ જશે. બેનું ફળ એક જ છે, પાછો પુણ્યના ફળમાં હરખાઈએ અધોગતિમાં જાય, પાપના ફળમાં ખેડાઈએ પણ અધોગતિમાં જાય. જીવ પ્રાય અધોગતિમાં ચાલ્યો જાય છે. 2000 સાગરથી વધારે ત્રસ્ત પર્યાય નથી. એનું કારણ જ એ છે કે બે માંથી એક ઉદય આવે છે ને જીવ હરખસુખમાં ડૂબે છે, એટલે સરવાળે અધોગતિમાં ચાલ્યો જાય છે. એ ચક્કરમાંથી, હરખસુખના ચક્કરમાંથી છૂટી જ શકતો નથી. હા, એ જ વિનંતી શ્રી ડુંગર આદિ મુમુક્ષુને નમસ્કાર. માન અપમાન નું તો એ આખો વિષય ગળી ગયા છે. હા, ખલાસ કરીને આખું છે. મારે માન એમ કરીને આ સુંદરદાસ નું લીધું છે ને, એવો કોઈ રજભૂત નિશ્ચિંત હોય ને સૂતો હે, એમ નિશ્ચિંત થઈ ગયા છે. માન ફાન શું વળી, જીવને માન શું ને અપમાન શું, જે છે એ છે. જીવ પોતે જે છે એ છે, કોઈના કહેવાથી છે કે કોઈના કહેવાથી નથી પ્રશ્ન જ ક્યાં છે.